હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો પહેલો અધ્યાય યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા ઇઝિકિયા એઓની કારકિર્દીમાં તથા ઇસ્રાયેલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં યહોવાનું જે વચન બયારીના દીકરા હોશિયાની પાસે આવ્યું તે યહોવા પહેલ વહેલા હોશિયાની સાથે બોલ્યો. ત્યારે યહોવાએ હોશિયાને કહ્યું કે જઈને એક વેશ્યા સાથે લગ્ન કર ને વેશ્યાના છોકરાને પોતાના કરી દે, કેમ કે દેશ યહોવાનો ત્યાગ કરીને પુષ્કળ વ્યભિચાર કરે છે. તેથી તે જઈને દિબલાઇમની દીકરી ગોમેર સાથે પરણ્યો, તેને દિવસ રહ્યા ને તેને તેનાથી પુત્ર થયો. યહોવાએ તેને કહ્યું તેનું નામ ઇઝરાયેલ પાળ, કેમ કે થોડી મુદત પછી હું ઇઝરાયેલના ખૂનનો બદલો યહૂના કુટુંબના માણસો પાસેથી લઈશ ને ઇસ્રાયેલના રાજ્યનો અંત આણીશ. તે દિવસે હું ઇસ્રાયેલનું ધનુષ્ય ઇઝરાયેલની ખીણમાં ભાંગી નાખીશ. તેને ફરીથી દિવસ રહ્યા ને પુત્રીનો પ્રસવ થયો. ત્યારે યહોવાએ તેને કહ્યું કે તેનું નામ લો રૂહામા પાળ, કેમ કે હું હવે પછી કદી ઇસ્રાયેલ લોક પર દયા રાખીશ નહીં ને તેમને કદી માફ કરીશ નહીં, પણ હું યહૂદિયાના લોક પર કૃપા કરીશ ને તેમનો દેવ યહોવા થઈને તેમનો ઉદ્ધાર કરીશ અને ધનુષ્યથી, તરવારથી, યુદ્ધથી, ઘોડાઓથી કે સવારોથી તેમનો ઉદ્ધાર કરીશ ને સવારોથી તેનો ઉદ્ધાર કરીશ નહીં. હવે તેણે લો રૂઆમાં અને ધાવણ છોડાવ્યા પછી તેને દિવસ રહ્યા ને પુત્ર પ્રસવ્યો. ત્યારે યહોવાએ કહ્યું કે તેનું નામ લો આમની પાળ, કેમ કે તમે મારા લોક નથી ને હું તમારો દેવ થઈશ નહીં. તો પણ ઇસ્રાયેલ પુત્રોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે કે જેનું માપ કે ગણતરી થઈ શકે નહીં. તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોક નથી, તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે તમે જીવતા દેવના દીકરાઓ છો. તે વખતે યહૂદિયા પુત્રો ને ઇસ્રાયેલ પુત્રો એકત્ર થશે ને તેઓ પોતાને માટે એક આગેવાન નીમીને દેશમાંથી ચાલી નીકળશે, કેમ કે ઇઝરાયેલનો દિવસ મોટો થશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો બીજો અધ્યાય. તમારા ભાઈઓને આમી ને તમારી બહેનોને રૂહામાં કહીને બોલાવો. તમારી માને આજીજી કરો, તેને સમજાવો, કેમ કે મારી સ્ત્રી નથી ને હું કેમ કે તે મારી સ્ત્રી નથી ને હું તેનો પતિ નથી, અને તેને કહો કે તે પોતાના વ્યભિચાર, પોતાના મુખ પરથી ને પોતાના જાર કર્મ પોતાના સ્તનોમાંથી દૂર કરે, રખેને હું તેને નવસ્ત્રી કરીને તેના જન્મ દિવસે તે હતી તેવી નગ્ન કરી મૂકું ને તેને વેરાનરૂપ કરીને સૂકી જમીન જેવી કરી મૂકું ને તેને તૃષાથી મારી નાખું. હા, તેના છોકરા પર હું દયા રાખીશ નહીં, કેમ કે તેઓ વ્યભિચારના છોકરા છે, કેમ કે તેમની માએ વ્યભિચાર કર્યો છે, તેમનો ગર્ભ ધરનારીએ શરમ ભરેલું કામ કર્યું છે, કેમ કે તેણે કહ્યું કે મારા પ્રીતમો જેઓ મને મારું અન્ન ને મારું જળ, મારું ઊન ને મારું શણ, મારું તેલ ને મારું પાન આપે છે તેની પાછળ હું જઈશ. એથી જો હું તારો માર્ગ કાંટાથી બંધ કરી દઈશ ને હું તેની વિરુદ્ધ એવો કોટ કરીશ કે તેને માર્ગ મળશે નહીં, તે પોતાના પ્રીતમોની પાછળ જશે પણ તે તેઓને પકડી પાડશે નહીં, તે તેઓને શોધશે પણ તેઓ તેને મળશે નહીં, ત્યારે તે કહેશે કે હું ચાલીને મારા પહેલા પતિની પાસે પાછી જઈશ, કેમ કે હમણાંના કરતા તે વખતે મને વધારે સુખ હતું, કેમ કે તે જાણતી નહોતી કે અનાજ દ્રાક્ષરસ તથા તેલ હું તેને આપતો હતો, ને જે સોનુરૂપું તેઓ બાલની સેવામાં વાપરતા હતા તે તેના હાથમાં હું પુષ્કળ આપતો હતો, માટે મોસમમાં હું મારું અનાજ તથા મારો દ્રાક્ષરસ પાછા લઈ લઈશ, ને મારું ઊન તથા મારું શણ જે તેની નગ્નતા ઢાંકવાને માટે હતું તે હું ખૂંચવી લઈશ, હું તેના યારોના દેખતા તેનું લંપટ પણ ઉઘાડું કરીશ, ને મારા હાથમાંથી તેને કોઈ છોડાવશે નહીં. વળી તેનો સઘળો આનંદ, તેના પર્વો, તેના ચંદ્ર દર્શનના દિવસો, તેના સાબાથો તથા તેના કુક તથા તેના મુકરર પર્વો, તે સર્વનો હું અંત આણીશ. તેના દ્રાક્ષ આવેલા તથા તેની અંજીરીઓ કે જેઓ વિશે તેણે કહ્યું છે કે આ તો મને મારા યારોએ આપેલું મારું વેતન છે, તેઓને હું વેરાન કરી નાખીશ, અને હું તેઓને જંગલ કરી નાખીશ, ને વંચર જાનવરો તેમનો ભક્ષ કરશે. જે દિવસોમાં તે બાલિમની આગળ ધૂપ બાળશે, જે દિવસોમાં તે બાલિમની આગળ ધૂપ બાળતી હતી તે દિવસોને માટે હું તેને શિક્ષા કરીશ, કેમ કે તે વખતે તો તે વાળીથી તથા આભૂષણોથી પોતાને શણગારીને પોતાના પ્રીતમોની પાછળ પાછળ ફરતી હતી, ને મને વિસરી ગઈ હતી એવું યહોવા કહે છે. એ માટે જુઓ, હું તેને ફોસલાવીને અરણ્યમાં લાવીશ, ને તેને દિલાસાના વચનો કહીશ, અને હું તેને ત્યાંથી તેની દ્રાક્ષાવાડીઓ તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ આપીશ, અને જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં તથા પોતે મિસરમાંથી બહાર નીકળી આવી હતી તે દિવસોમાં કરતી તેમ તે ત્યાં ઉત્તર આપશે. અને યહોવા કહે છે, તે દિવસે તું મને ઈશી એટલે મારા પતિ કહીને બોલાવશે, ને ફરીથી કદી બાલી એટલે મારા બાલ કહીને નહીં બોલાવશે, કેમ કે હું તેના મુખમાંથી બાલિમના નામો દૂર કરીને ને ફરીથી કદી તેમના નામથી તેમને કોઈ બોલાવ બાલિમના નામો દૂર કરીશ, ને ફરીથી કદી તેમના નામથી તેમને કોઈ બોલાવશે નહીં. તે દિવસે હું તેઓને માટે વંચર જાનવરોની સાથે, ખેચર પક્ષીઓની સાથે તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓની સાથે ઠરાવ કરીશ, અને હું દેશમાંથી મનુષ્ય, તરવાર તથા યુદ્ધનું ખંડન કરીશ, ને તેઓને નિર્ભયપણે સુવાડીશ. વળી હું સદાને માટે મારી સાથે તારું વ્યવિશાળ કરીશ. હા, હું નેકીથી, ન્યાયથી, રેમ નજરથી તથા કૃપાથી મારી સાથે તારું વ્યવિશાળ કરીશ. હા, હું વિશ્વાસુપણે મારી સાથે તારું વ્યવિશાળ કરીશ. અને તું યહોવાને ઓળખીશ, અને તું યહોવાને ઓળખશે. યહોવા કહે છે, તે દિવસે હું જવાબ દઈશ, હું આકાશોને જવાબ દઈશ, ને તેઓ પૃથ્વીને જવાબ દેશે. પૃથ્વી અનાજને, દ્રાક્ષરસને તથા તેલને જવાબ દેશે, અને તેઓ ઇઝરાયેલને જવાબ દેશે. હું મારે માટે તેને દેશમાં રોપીશ, જે કૃપા પામેલી નહોતી તેના પર હું કૃપા કરીશ, અને જેઓ મારા લોક નહોતા તેઓને હું કહીશ કે તમે મારી પ્રજા છો, અને તેઓ કહેશે તું અમારો દેવ છે. હોશિયાનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય. યહોવાએ મને કહ્યું કે ફરીથી જા, ને જો કે ઇસરાયેલ પુત્રો અન્ય દેવો તરફ ફરી જાય છે, ને સૂકી દ્રાક્ષાની બાટીઓના શોખીલા થાય છે, તેમ છતાં યહોવા તેમના પર પ્રીતિ રાખે છે, તેવી જ રીતે તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રીતિ કર, તે માટે 15 રૂપિયા ને દોઢ હોમેળ જવ આપીને મેં પોતાને માટે તેને વેચાતી લીધી. મેં તેને કહ્યું કે તું મારી સાથે ઘણી મુદત સુધી રહેજે, તું વ્યભિચાર કરીશ નહીં, ને તું બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહીં, હું પણ તારી સાથે એમ જ વર્તીશ, કેમ કે ઇસરાયેલ પુત્રો લાંબી મુદત સુધી રાજા રહિત, અધિકાર રહિત, યજ્ઞ રહિત, ભજન સ્તંભ રહિત તથા એફોલ કે તરાફીમ રહિત રહેશે. પછીથી ઇસરાયેલ પુત્રો પાછા આવીને પોતાના દેવ યહોવાની તથા પોતાના રાજા દાઉદની શોધ કરશે અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનો ભય રાખીને તેની પાસે આવશે ને તેની ઉદારતાનો આશ્રય લેશે. મીખા પ્રબોધકનું પુસ્તક એનો ચોથો અધ્યાય. હે ઇસરાયેલ પુત્રો, યહોવાનું વચન સાંભળો. કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદ વિવાદ કરવાનો છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી. સોગંદ ખાવા, વિશ્વાસઘાત કરવો, ખૂન કરવું, ચોરી કરવી ને વ્યભિચાર કરવો, તે સિવાય બીજું કંઈ જ નથી. તેઓ ખાતર પાડે છે ને રક્તપાત પાછળ રક્તપાત થાય છે. તે માટે દેશ વિલાપ કરશે ને તેમાંનો દરેક રહેવાસી વંચર જાનવરો તથા ખેચર પક્ષીઓ સુધા નિર્બળ થઈ જશે. હા, સમુદ્રના માછલા પણ લઈ લેવાશે, તો પણ કોઈ માણસે તકરાર કરવી નહીં, તેમ કોઈ માણસે ઠપકો પણ દેવો નહીં, કેમ કે તારા લોક યાજક સાથે રગઝક કરનારાઓના જેવા છે. તું દિવસે ઠોકર ખાઈને પડશે ને પ્રબોધક પણ તારી સાથે રાતે ઠોકર ખાઈને પડશે, અને હું તારી માનો નાશ કરીશ. તારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે, તે જ્ઞાનનો અનાદર કર્યો છે. તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ. તું તારા દેવના નિયમને વિસરી ગયો છે, તો હું પણ તારા વંશજોને વિસરી જઈશ. જેમ જેમ તેઓની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે ને વધારે પાપ કરતા ગયા. હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ. તેઓ મારા લોકના પાપ પર પોતાનો નિર્વાહ કરે ને મારા ને અન્યાય કરવામાં પોતાનું ચિત્ત પરોવે છે. યથાલોક તથા પ્રજા એમ થવાનું છે. હું તેઓને તેઓના દુરાચરણને માટે શિક્ષા કરીશ ને તેઓને તેઓની કરણીનું ફળ આપીશ. તેઓ ખાશે પણ ધરાશે નહીં, તેઓ વિચાર કરશે પણ તેમનો વિસ્તાર વધશે નહીં, કેમ કે તેઓએ યહોવાની દરકાર કરવાનું મૂકી દીધું છે. વ્યભિચાર દ્રાક્ષરસ ને નવો દ્રાક્ષરસ બુદ્ધિનું હરણ કરે છે. મારા લોકો પોતાના વૃક્ષના ઠૂંઠાની સલાહ પૂછે છે ને તેમના જોશીની લાકડી તેમને પ્રત્યુત્તર આપે છે, કેમ કે વ્યભિચારી હૃદય તેમને અવળે માર્ગે દોર્યા છે ને પોતાના દેવને તજીને તેઓ વંઠી ગયા છે. તેઓ પર્વતોના શિખરો પર યજ્ઞો કરે છે ને ડુંગરો પર ધૂપ બોળે છે એટલે તેઓની ઘટ છાયાને લીધે તેઓ ઓક વૃક્ષો, પીપળા વૃક્ષો તથા એલા વૃક્ષો નીચે ધૂપ બાળે છે. એને લીધે તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે ને તમારી પુત્રવધુઓ જાર કર્મ કરે છે. તમારી દીકરીઓ વ્યભિચાર કરશે ને તમારી પુત્રવધુઓ જાર કર્મ કરશે, ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહીં, કેમ કે પુરુષો પોતે છીનાળોને લઈને એકાંત જતા રહે છે ને દેવદાસીઓની સંગાતે યજ્ઞો કરે છે અને અજ્ઞાન લોકો પાયમાલ થશે. હે ઇસરાયેલ, જો કે તું છીનાની જેમ વર્તે તો પણ યહૂદિયાએ દોષિત ન થવું. તમારે ગિલગાલ આવવું નહીં ને તમારે બેથ આવેન પર ચડવું નહીં, તેમ જીવતા યહોવાના સમ પણ ખાવા નહીં, કેમ કે ઇસરાયેલે અડિયલ વાછરડીની જેમ હઠીલાય કરી છે. હવે યહોવા તેઓને વિશાળ બીડમાં હલવાની જેમ ચારશે. એફ્રાઈમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે, તેને રહેવા દો. તેઓ મદ્યપાન કરી રહ્યા છે, તેઓ મદ્યપાન કરી રહ્યા પછી લાગ લગાટ વ્યભિચાર કરે છે. તેના અધિકારીઓ ઇશ્કબાજીમાં લુબ્ધ થઈ ગયા છે. વાયુએ તેને પોતાની પાંખમાં વીંટી દીધી છે વાયુએ તેને પોતાની પાંખમાં વીંટી લીધી છે વાયુએ તેને પોતાની પાંખમાં વીંટી દીધી છે, તેઓ પોતાના યજ્ઞોને લીધે લજ્જિત થશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો પાંચમો અધ્યાય. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય પાંચમો. હે યાજકો, તમે આ સાંભળો, ને હે ઇસરાયેલ લોકો, હે યાજકો તમે આ સાંભળો, ને હે ઇસરાયેલ લોકો તમે લક્ષ આપો, ને હે રાજકુટુંબ તું સાંભળ. કેમ કે તમારી વિરુદ્ધ દંડાજ્ઞા છે, કેમ કે તમે મિસ્પામાં ફાંદારૂપ તથા તાબોર પર નાખેલી જાળરૂપ થયા છો. બંડખોરો ભ્રષ્ટાચારમાં નિમગ્ન થયા છે, પણ હું તે સર્વને ઠપકો દેનારો છું. હું એફ્રાઇમને ઓળખું છું, ને ઇસરાયેલ મારાથી અજાણ્યો નથી. કેમ કે હે એફ્રાઇમ, તે તો વ્યભિચાર કર્યો છે, ને ઇસરાયેલ વટાળ્યો છે. તેમના કામો તેમને પોતાના દેવ તરફ ફરતા રોકશે, કેમ કે તેમના અંતરમાં વ્યભિચારી હૃદય છે, ને તેઓને યહોવાનું જ્ઞાન નથી. ઇસરાયેલનો ગર્વ તેને મોઢા મોઢ સાક્ષી પૂરે છે. તે માટે ઇસરાયેલ ને એફ્રાઇમ પોતાના અન્યાયથી ઠોકર ખાઈને પડી જશે, યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાઈને પડી જશે. તેઓ પોતાના ઘેટા બકરા તથા પોતાના ઢોર ઢાંક લઈને યહોવાની શોધ કરવા જશે, પણ તે તેઓને મળશે નહીં, ને તેઓની પાસેથી તેઓની પાસેથી જતો રહ્યો છે. તેઓએ યહોવાની વિરુદ્ધ કપટ કર્યું છે, કેમ કે તેઓએ પારકાના પેટના છોકરા જણ્યા છે. હવે ચંદ્ર દર્શનનો દિવસ તેઓને તેઓના વતનો સહિત સ્વાહા કરી જશે. ગિબિયામાં શિંગ તથા રામામાં રણસિંગડું વગાડો, બેથ આવેનમાં ભયસૂચક કર્ણાટ વગાડો. હે બિન્યામિન તારી પછવાળે, શિક્ષાને દિવસે એફ્રાઇમ વેરાન થઈ જશે. જે નિશ્ચય થવાનું જ છે તે મેં ઇસરાયેલના કુળોને જાહેર કર્યું છે. યહૂદિયાના સરદારો બાણ ખસેડનારાઓના જેવા છે. હું મારો કોપ પાણીની જેમ તેઓ પર રેડીશ. એફ્રાઇમ ચગદાઈ ગયો છે, ને ઇન્સાફની રૂએ કચડાઈ ગયો છે, કેમ કે તે વ્યર્થતાની પાછળ ચાલવા રાજી હતો. તેથી હું એફ્રાઇમને કંસાઈ રૂપ છું, ને યહૂદિયાના લોકને સળારૂપ છું. જ્યારે એફ્રાઇમે પોતાની બીમારી ને યહૂદિયાએ પોતાના જખમ જોયા, ત્યારે એફ્રાઇમ આસુરની પાસે ગયો, ને યારેબ રાજાને કહાવી મોકલ્યું, પણ તે તમને સાજા કરવાને અશક્ત છે, ને તેનાથી તમારો જખમ પણ રૂઝાવવાનો નથી. કેમ કે હું એફ્રાઇમ પ્રત્યે સિંહરૂપ તથા યહૂદિયાના લોક પ્રત્યે જુવાન સિંહરૂપ થઈશ. હું જ ફાડી નાખીને જતો રહીશ. હું પકડી લઈ જઈશ, ને કોઈ છોડાવી શકશે નહીં. તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારો મોક્ષ શોધશે. ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને ઠેકાણે પાછો જઈશ. પોતાના સંકટને સમયે તેઓ મને આતુરતાથી શોધશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો છઠ્ઠો અધ્યાય. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય છઠ્ઠો. તેઓ કહેશે કે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ, કેમ કે તેણે ચીરી નાખ્યા છે, ને તે જ આપણને સાજા કરશે. તેણે જખમ કર્યો છે, ને તે આપણને પાટો બાંધશે. બે દિવસ પછી તે આપણને સચેત કરશે, ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે, ને આપણે તેની આગળ જીવીશું. આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેની પધરામણી પ્રાતઃકાળની જેમ ખાતરીપૂર્વક છે, તે વરસાદની જેમ પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ આપણી પાસે આવશે. હે એફ્રાઇમ, હું તને શું કરું? હે યહૂદિયા, હું તને શું કરું? કેમ કે તમારી ભલાઈ સવારના વાદળના જેવી ને જલ્દીથી ઉડી જનાર ઝાકળના જેવી છે. એ માટે મેં તેઓને પ્રબોધકોની માફક મેં તેઓને પ્રબોધકોની મારફતે કતલ કર્યા છે. મારા મુખના વચનોથી મેં તેઓનો સંહાર કર્યો છે અને મારા ન્યાય ચુકાદા પ્રગટતા અજવાળરૂપ છે. કેમ કે હું ભલાઈ ચાહું છું ને યજ્ઞાર્પણ નહીં, અને દહન્યાર્પણો કરતા ઈશ્વરનું જ્ઞાન ચાહું છું. પણ તેઓએ આદમની જેમ કરારનું ઉલ્લંઘન કર્યું છે, તેમાં તેઓએ મારી વિરુદ્ધ કપટ કર્યું છે. ગિલિયાદ અન્યાય કરનારાઓનું નગર છે, તેને રક્તના ડાઘ લાગ્યા છે. જેમ લૂંટારાના ટોળા કોઈ માણસની રાહ જોઈને છુપાઈ રહે છે, તેમ યાજક મંડળ શખેમ તરફના રસ્તામાં ખૂન કરે છે. હા, તેઓએ લંપટપણું કર્યું છે. ઇસરાયેલ લોકમાં મેં કમકમાટ ઉપજાવે એવી એક બાબત જોઈ છે, ત્યાં એફ્રાઈમમાં વ્યભિચાર માલુમ પડ્યો છે. ઇસરાયેલ ભ્રષ્ટ થયો છે. વળી હે યહૂદિયા, જ્યારે હું મારા લોકને ગુલામગીરીમાંથી પાછા લાવીશ, ત્યારે તારે માટે કાપણી ઠરાવેલી છે. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 7મો અધ્યાય. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 7મો અધ્યાય. જ્યારે હું ઇસરાયેલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઈમનો અન્યાય તથા સમરૂની દુષ્ટતા જાહેર થઈ. કેમ કે તેઓ વિશ્વાસઘાત કરે છે, ચોર અંદર પેસે છે ને લૂંટારાઓનું ધાડું બહારથી લૂંટે છે. તેઓની સઘળી દુષ્ટતા મારા સ્મરણમાં છે. તેઓ પોતાના મનમાં વિચાર કરતા નથી. તેમના પોતાના કામોએ તેમને ચોગરદમ ઘેરી લીધા છે. તે કામો મારી નજર આગળ જ છે. તેઓ રાજાને પોતાની દુષ્ટતાથી તથા સરદારોને પોતાના જૂઠાણાથી રાજી કરે છે. તેઓ સર્વ વ્યભિચારીઓ છે. ભઠિયારાએ તપાવેલી ભઠ્ઠી જેવા તેઓ છે. લોટના લોદાને મસડે ત્યારથી તે તેને ખમીર ચડે ત્યાં સુધી. અગ્નિને સંકોરવાનું તે બંધ કરે છે. અમારા રાજાના જન્મ દિવસે સરદારો મધ્યની ગરમીથી માદા પડ્યા છે. રાજાએ નિંદાખોરની સાથે સહવાસ રાખ્યો, કેમ કે પોતાનું મન ભઠ્ઠીની જેમ તૈયાર કરીને તેઓ સંતાઈને તાકી રહ્યા છે. તેઓનો ક્રોધ આખી રાત ઊંઘતો તપી રહે છે. સવારમાં તે અગ્નિના ભડકાની જેમ બળે છે. તેઓ સર્વ ભઠ્ઠીની માફક ગરમ છે ને પોતાના ન્યાયાધીશોને સ્વાહા કરી જાય છે. તેઓના સર્વ રાજાઓ માર્યા ગયા છે. તેઓમાંનો કોઈ પણ મને વિનંતી કરતો નથી. એફ્રાઈમ તો વિદેશી રાજાઓની સાથે ભળી જાય છે. એફ્રાઈમ તો ફેરવ્યા વગરની પોળી જેવો છે. પરદેશીઓએ તેનું બળ શોષી લીધું છે અને તેને તેનું ભાન નથી. તેને શિર આછા આછા પડ્યા આવ્યા છે, તથાપી તે જાણતો નથી. ઇસરાયેલનો ગર્વ તેને મોળામોળ સાક્ષી પૂરે છે. તો પણ એટલું બધું છતાં તેઓ પોતાના દેવી યહોવાની પાસે પાછા આવ્યા નથી. ઇસરાયેલનો ગર્વ તેને મોળામોળ સાક્ષી પૂરે છે. તો પણ એટલું બધું છતાં તેઓ પોતાના દેવી યહોવાની પાસે પાછા આવ્યા નથી. તેમ તેને શોધ્યો પણ નથી. એફ્રાઈમ મૂર્ખ કબૂતરની જેમ ભોળો છે. તેઓ મિસરને બોલાવે છે. તેઓ આશુરની પાસે જાય છે. તેઓ જશે ત્યારે હું મારી જાળ તેમના પર નાખીશ ને તેમને ખેચર પક્ષીઓની જેમ નીચે પાડીશ. તેમની જમાતને કઈ સંભળાવ્યું છે તે પ્રમાણે હું તેમને શિક્ષા કરીશ. તેઓને અફસોસ, કેમ કે તેઓ મારી પાસેથી ભટકી ગયા છે. તેઓનું સત્યાનાશ જાઓ, કેમ કે તેઓએ મારી વિરુદ્ધ ઉલ્લંઘન કર્યું છે. હું તેઓનો ઉદ્ધાર કરવા ઇચ્છતો હતો, તો પણ તેઓએ મારી વિરુદ્ધ જૂઠી વાતો કહી છે. તેઓએ પોતાના અંતકરણથી મને હાંક મારી નથી, પણ તેઓ પોતાના બિછાનામાં સૂતા સૂતા બુમરાણ કરે છે, તેઓ ધાન્ય તથા મધને માટે એકઠા થાય છે, તેઓ મારી વિરુદ્ધ બંડ કરે છે, મેં તેઓના હાથોને કેળવીને મજબૂત કર્યા છે, તો પણ તેઓ મારી વિરુદ્ધ નુકસાનની યોજના કરે છે, તેઓ પાછા આવે છે પણ આકાશવાસી તરફ નહીં, તેઓ નિશાન ચૂકવે એવા ધનુષ્યના જેવા છે, તેઓના સરદારો તેઓની જીભના જુસ્સાને લીધે તરવારથી માર્યા જશે, આને લીધે મિસર દેશમાં તેમની હાસી થશે, આને લીધે મિસર દેશમાં તેની હાસી થશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 8મો અધ્યાય. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 8મો અધ્યાય. રણસિંગડું તારા મુખમાં મુખ, યહોવાના લોકની સામે ગરુડની જેમ તે આવે છે, કેમ કે તેઓએ મારો કરાર તોડ્યો છે ને મારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તેઓ મને હાંક મારીને કહેશે કે હે ઇસ્રાયેલના દેવ, અમે તને ઓળખીએ છીએ, પણ જે સારું છે તેનો ઇસ્રાયેલે ત્યાગ કર્યો છે. શત્રુ તેની પાછળ પડશે, તેઓએ રાજાઓ સ્થાપ્યા છે પણ મારી સંમતિથી નહીં, તેઓએ સરદારો ઠરાવ્યા છે પણ હું તે જાણતો નહોતો, પોતાનો નાશ કરવાને માટે તેઓએ પોતાના સોનારૂપાની મૂર્તિઓ બનાવી છે. હે સમરૂન, તેણે તારા વાછરડાને ફેંકી દીધો છે, મારો કોપ તેમની વિરુદ્ધ સળગી ઉઠ્યો છે. નિર્દોષ થતાં તેઓને કેટલો વખત લાગશે, કેમ કે એ પણ ઇસ્રાયેલથી થયું છે, કારીગરે તે બનાવ્યું, તે દેવ નથી. હા, સમરૂનના વાછરડાના ટુકડે ટુકડા કરવામાં આવશે, કેમ કે તેઓ પવન વાવે છે ને તેઓ વંટોળિયો લણશે, તેને ઊભું કરશણ નથી, તેના કણસલામાંથી કંઈ અનાજ નીકળશે નહીં, જો કદાચ તેમાંથી નીકળે તો પારકાઓ તેને ગળી જશે. ઇસ્રાયેલ ગરક થઈ ગયો છે, હાલમાં તેઓ વિદેશીઓમાં અળખામણા વાસણ જેવા છે, કેમ કે સ્વચ્છંદે ભટકતા જંગલી ગધેડાની જેમ તેઓ આસુરની પાસે ગયા છે. એફ્રાઈમે પૈસા પરટીને પ્રીતમો રાખ્યા છે. હા, જો કે તેઓ વિદેશીઓમાં પૈસા પરટીને તેમને રાખે છે, તો પણ હવે હું તેમને ઠેકાણે લાવીશ, જેથી તેઓ થોડી વાર સુધી રાજાને તથા સરદારોને અભિષેક કરવાનું બંધ રાખે. એફ્રાઈમે વેદીઓ વધારીને પાપ વધાર્યા છે, કેમ કે તેને પાપ કરવાને માટે વેદીઓ છે. જો કે હું તેને માટે મારા નિયમશાસ્ત્રમાં હજારો વિધિઓ ઠરાવું, તો પણ તેઓ તેને મન પરાયા જેવા દેખાય છે. મને બલિદાન આપતી વખતે તેઓ માંસનું બલિદાન આપે છે ને તેને ખાય છે, પણ યહોવા તેમને સ્વીકારતો નથી. હવે તે તેઓની દુષ્ટતાનું સ્મરણ કરીને તેમના પાપની શિક્ષા કરશે. તેઓને ફરીથી મિસરમાં જવું પડશે, કેમ કે ઇસ્રાયેલ લોકો પોતાના ઉત્પન્નકર્તાને ભૂલી ગયા છે ને તેઓએ મંદિરો બાંધ્યા છે. યહૂદિયાએ કોટ બંધ નગરો વધાર્યા છે, પણ હું તેના નગરો પર અગ્નિ મોકલીશ ને તેઓના કિલ્લા ભસ્મ કરશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 9મો અધ્યાય. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 9મો અધ્યાય. હે ઇસ્રાયેલ, વિદેશીઓની જેમ હર્ષનાદ ન કર, કેમ કે તું તારા દેવની પાસેથી વંઠી ગયો છે. દરેક ખડીમાં તે વેતન ચાહ્યું છે, ખડીઓ તારા દ્રાક્ષા કુંડો તેઓનું પોષણ કરશે નહીં ને તેને નવા દ્રાક્ષાની ખોટ પડશે. તેઓ યહોવાના દેશમાં રહેવા પામશે નહીં, પણ એફ્રાઈમ ફરીથી મિસર જશે ને તેઓ આસુરમાં અપવિત્ર અન્ન ખાશે. તેઓ યહોવાને દ્રાક્ષરસના પેયારપણો રેડશે નહીં ને તેઓના અર્પણો તેને સંતોષકારક લાગશે નહીં. તેઓના બલિદાનો તેમને શોક કરનારાઓના અન્ન જેવા થઈ પડશે. જેઓ તે ખાશે તેઓ સગડા વટડી જશે, કેમ કે તેમનું અન્ન તેમની ભૂખ ભાંગવાના કામમાં આવશે, તે યહોવાના મંદિરમાં દાખલ થશે નહીં. મુકરર પર્વને દિવસે તથા યહોવાના ઉત્સવને દિવસે તમે શું કરશો? કેમ કે જુઓ, તેઓ નાશ પામેલા દેશમાંથી જતા રહ્યા છે, તો પણ મિસર તેઓને એકઠા કરશે, મોત તેઓને દાટશે, તેઓના રૂપાના સુંદર દાગીના ઝાખરાને હવાલે થશે, તેમના તંબુઓમાં કાંટા ઉગી નીકળશે. શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે. ઇસરાયેલ તે જાણશે. તારા પુષ્કળ અન્યાયને લીધે તથા અધિક વેરને લીધે પ્રબોધક મૂર્ખ ગણાય છે. ને જે માણસ દેવનો આત્મા છે તે ઘેલો મનાય છે. એફ્રાઈમ મારા દેવની પાસે ચોકીદાર હતો. પ્રબોધકના સર્વ માર્ગોમાં પારધીની જાળ છે તથા તેના દેવના મંદિરમાં વેર છે. ગિબિયાના દિવસોમાં થયા હતા તેમ તેઓ અતિ ભ્રષ્ટ થઈ ગયા છે. તેઓના દુરાચરણનું સ્મરણ કરીને તેઓના પાપની શિક્ષા કરશે. અરણ્યમાં દ્રાક્ષા મળે તેમ ઇસરાયેલ મને મળ્યા. અંજીરીની પહેલી મોસમમાં તેનું પ્રથમ ફળ જોવામાં આવે તેમ મેં તમારા પૂર્વજોને જોયા, પણ તેઓ બાલ પેઓર પાસે જઈને તે લજ્જાકારક વસ્તુને સમર્પિત થયા, ને તેઓ પોતાની પ્રિય વસ્તુના જેવા ધિક્કાર પાત્ર થયા. એફ્રાઈમ પુત્રોનું ગૌરવ તો પક્ષીની જેમ ઉડી જશે. એક પણ ગર્ભવતી કે એક પણ ગર્ભધાન થશે નહીં. જો કે તેઓ પોતાના છોકરા ઉછેરે છે, તો પણ એક પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને નિસંતાન કરીશ. હા, હું તેમનાથી દૂર રહીશ. ત્યારે પણ તેમને અફસોસ, મેં તૂરને જોયું છે તેવી જ રીતે એફ્રાઈમ મનોરંજક જગામાં રોપાયેલો છે, પણ એફ્રાઈમ પોતાના સંતાનને સંહારકની પાસે બહાર લાવશે. હે યહોવા, તેઓને આપ, તું શું આપશે? ગર્ભપાત કરનાર ગર્ભસ્થાન તથા સૂકા સ્તન તેઓને આપ. તેમની સઘળી દુષ્ટતા ગિલગાલમાં છે, કેમ કે ત્યાં મને તેમના પર દ્વેષ આવ્યો. તેઓના કૃત્યોથી દુષ્ટતાને લીધે હું તેઓને મારા ઘરમાંથી હાંકી કાઢીશ. હવે પછી હું તેઓ પર પ્રીતિ રાખીશ નહીં. તેમના સર્વ સરદારો ફિતુરી છે. એફ્રાઈમ પર મરો આવેલો છે. તેમનું મૂળ સુકાઈ ગયું છે. તેમને કંઈ પણ ફળ આવશે નહીં. હા, જો કે તેઓને ફળ આવે તો પણ તેમના ગર્ભસ્થાનના પ્રિય ફળનો તો હું સંહાર કરીશ. મારો દેવ તેમને તરછોડી નાખશે, કેમ કે તેઓએ તેનું સાંભળ્યું નહીં, અને તેઓ વિદેશીઓમાં ભટકનારા થશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 10મો અધ્યાય. ઇસરાયેલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષ વેલો છે. તેના ફળની અધિકતાના પ્રમાણમાં તેણે પોતાને માટે વેદીઓ વધારી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં તેઓએ સુશોભિત ભજન સ્તંભો બનાવ્યા છે. તેઓનું હૃદય ઠગારું છે. હવે તેઓ દોષિત ઠરશે. તેઓની વેદીઓને તોડી પાડશે. તેઓના ભજન સ્તંભોનો નાશ કરશે. ખરેખર હવે તેઓ કહેશે કે અમારે સિરતો કોઈ રાજા નથી, કેમ કે અમે યહોવાથી બીતા નથી. વળી રાજા અમારે માટે શું કરી શકે છે? તેઓ મિથ્યા વચનો બોલે છે, ને કરાર કરતી વખતે જૂઠા સ્વાગન ખાય છે. તેથી જેમ ખેતરના ચાસમાં ઝેરી છોડ ઉગી નીકળે છે, તેમ દંડ પર દંડ ભૂસકળ થશે. સમૃદ્ધના રહેવાસીઓ બેસ આવેનના વાછરડાઓને લીધે ભયભીત થશે, કેમ કે તેના લોક તથા તેના યાજકો જેઓ તેના દબદબાને લીધે તેને માટે આનંદ કરતા હતા તેઓ તેને લીધે શોક કરશે, કેમ કે તે તેમાંથી લોપ થયો છે. વળી યારેબ રાજાને માટે બક્ષીસ તરીકે તેને આશુરમાં લઈ જવામાં આવશે. એફ્રાઇમ લજ્જા પામશે ને ઇસરાયલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે. પાણી પરના ફેની જેમ સમરૂન તેના રાજા સહિત નાશ પામ્યું છે. ઇસરાયલના પાપના કારણરૂપ આવેનના ઉચ્ચ સ્થાનો નાશ પામશે. તેમની વેદીઓ ઉપર કાંટા તથા ઝાંખરા ઉગી નીકળશે. તેઓ પર્વતોને કહેશે, અમને ઢાંકી દો, અને ડુંગરોને કહેશે કે અમારા પર પડો. હે ઇસરાયલ, ગિબિયાના દિવસોથી તું પાપ કરતો આવ્યો છે. ગિબિયામાં ભૂંડા લોકોની સામે તેઓને યુદ્ધ કરવું ન પડે એ મતલબથી તેઓ ત્યાં ટકી રહ્યા છે. મારી મરજીમાં આવશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ. જ્યારે તેઓ પોતાના બે અપરાધોના બંધનમાં હશે ત્યારે તેઓની સામે વિદેશીઓ એકઠા થશે. એફ્રાઇમ એક પલોટાયેલી વાછરડી છે કે જેને અનાજ મસળવાના પારમાં ફરવાનું ગમે છે, પણ હું જઈને તેની સુંદર ગરદન પર બેઠો છું. હું એફ્રાઇમ પર એક સવાર બેસાડીશ. યહુદા ખેડશે, યાકૂબ તેના ઢેફા ભાંગશે. પોતાને માટે નેકી વાહો ને તેના પરિણામમાં કૃપા લણશો. તમારી પડતર જમીન ચાસી નાખો, કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાને શોધવાનો વખત છે. તમે દુષ્ટતા ખેડી છે ને ફસલમાં તમે અન્યાયની કાપણી કરી છે. તમે જૂઠનું ફળ ખાધું છે, કેમ કે તે તારા રથો પર તારા સમર્થ માણસોના સમૂહ પર ભરોસો રાખ્યો હતો. માટે તારા લોકોની વિરુદ્ધ હુલ્લડ થશે ને જેમ યુદ્ધને દિવસે શાલ્મોને બેથ આરબેલને પાયમાલ કર્યું તેમ તારા સઘળા કિલ્લાઓ પાયમાલ થશે. તે દિવસે પોતાના બાળકો સહિત માતાઓને પછાડીને તેઓના ચૂરે ચૂરા કરવામાં આવ્યા હતા. તમારી અતિશય દુષ્ટતાને લીધે બેથેલ તમારા એવા જ હાલ કરશે. પ્રાતકાળે ઇસરાયેલના રાજાનો નાશ થશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 11મો અધ્યાય. ઇસરાયેલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રીતિ રાખતો હતો, ને મારા પુત્રને મેં મિસરમાંથી બોલાવ્યો. જેમ જેમ પ્રબોધકોએ તેમને તેડાવ્યા તેમ તેમ તેઓ તેમનાથી દૂર જતા ગયા. તેઓએ બાલિમને બલિદાન આપ્યા ને ઘડેલી મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો. તો પણ મેં એફ્રાઇમને ચાલતા શીખવ્યો. મેં તેઓને બાથમાં લીધા, મેં તેઓને સાજા કર્યા, પણ તેઓએ તે ધ્યાનમાં લીધું નહીં. મેં તેઓને માનવી બંધનોથી પ્રીતિની દોરીઓથી ખેંચ્યા. હું તેમના પ્રત્યે તેમની ગરદન પરથી જૂસરી ઉઠાવી લેનારના જેવો હતો, ને મેં તેઓની આગળ ખાવાનું મૂક્યું. તે મિસર દેશમાં પાછો જશે નહીં, પણ આસુર તેનો રાજા થશે, કેમ કે તેઓએ મારી તરફ પાછા ફરવાની ના પાડી. તેમની પોતાની મસલતોને લીધે તરવાર તેના નગરો પર આવી પડશે ને તેની ભૂંગળોને ભાંગી નાખીને તેનો નાશ કરશે. મારા લોકનું વલણ મારી પાસેથી પાછું હઠી જવાનું છે. જો કે તેઓને સ્વર્ગવાસી દેવ પાસે બોલાવે તે છતાં કોઈ પણ તેને માન આપશે નહીં. હે એફ્રાઇમ, હું તને સી રીતે તજી દઉં? હે ઇસરાયેલ, હું તને સી રીતે સોંપી દઉં? હું સી રીતે તારા હાલ આહમાના જેવા કરું, હું શી રીતે તારી સાથે સબોયમની જેમ વર્તું? મારા મનમાં ઉથલ પાથલ થાય છે, મારી કરુણાવૃત્તિઓ પ્રબળ થાય છે, હું મારા ક્રોધના આવેશ પ્રમાણે વર્તીશ નહીં, હું ફરીથી આ ફ્રાઇમનો નાશ કરીશ નહીં, કેમ કે હું દેવ છું, માણસ નથી, તારામાં રહેનાર પવિત્ર દેવ તે હું છું, હું કોપાયમાન થઈને આવીશ નહીં, યહોવા સિંહની જેમ ગર્જના કરશે, તેની પાછળ તેઓ ચાલશે ને ગર્જના કરશે, ને પશ્ચિમથી પુત્રો ધ્રુજતા ધ્રુજતા આવશે, તેઓ પક્ષીની જેમ મિસરમાંથી ને કબૂતરની જેમ આશુરના દેશમાંથી ધ્રુજતા ધ્રુજતા આવશે, હું તેઓને તેમના પોતાના ઘરોમાં વસાવીશ, એવું યહોવા કહે છે. એફ્રાઇમ જૂઠું બોલીને ને ઇસ્રાયેલ લોકો ઠગાઈ કરીને મારી આસપાસ ફરી વળે છે, યહૂદા હજી સુધી દેવ પ્રત્યે, તેના વિશ્વાસુ પવિત્ર દેવ પ્રત્યે અસ્થિર છે. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 12મો અધ્યાય. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 12મો. એફ્રાઇમ વાયુ ઉપર નિર્વાહ કરે છે ને પૂર્વના વાયુ પાછળ ફાંફા મારે છે. તે જૂઠ તથા વિનાશની નિત્ય વૃદ્ધિ કરે છે. તેઓ આસુરની સાથે કોલ કરાર કરે છે ને મિસરમાં તેલ લઈ જવામાં આવે છે. યહૂદાની સાથે યહોવાને વાદ કરવાનો છે. તે યાકૂબને તેના આચરણ પ્રમાણે શિક્ષા કરશે, તેના કૃત્યો પ્રમાણે તેને બદલો આપશે. ગર્ભસ્થાનમાં તેણે પોતાના ભાઈની ઈડી પકડી અને પુખ્ત ઉંમરે તેણે દેવની સાથે બાથ ભીડી. હા, તેણે દૂતની સાથે બાથ ભીડી ને જય પામ્યો. તેણે રડીને તેની યાચના કરી, તે તેને બેથેલમાં મળ્યો, ત્યાં તે આપણી સાથે બોલ્યો. હા, યહોવા જે સૈન્યનો દેવ છે તે આપણી સાથે બોલ્યો. યહોવા એ તેનું સ્મારક નામ છે, તે માટે તું તારા દેવની પાસે પાછો આવ. કૃપાળુ થા ને ન્યાયને માર્ગે ચાલ ને નિરંતર તારા દેવની સેવામાં રહે. કનાન ઠગ છે, તેના હાથમાં ખોટા ત્રાજવા છે, તેને છળ કપટ ગમે છે. એફ્રાઇમે કહ્યું, ખરેખર હું તાલેવંત થયો છું, મને દ્રવ્ય પ્રાપ્ત થયું છે, મારી સગળી કમાણીમાં પાપ થાય એવું કંઈ પણ ખોટું કામ તેઓને મળશે નહીં. પણ મિસર દેશમાં તું હતો ત્યારથી હું યહોવા તારો દેવ છું. જેમ મુકરર પર્વના દિવસોમાં તું વસતો હતો, તેમ હજી પણ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ. વળી મેં પ્રબોધકોને વાત કરી છે ને સંદર્શનો વધાર્યા છે અને પ્રબોધકોની હસ્તક દુષ્ટતાનો ઉપયોગ કર્યો છે. પ્રબોધકોની હસ્તક દ્રષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે. શું ગિલિયાદ અન્યાય છે? તેઓ તદ્દન વ્યર્થતારૂપ છે. ગિલગાલમાં તેઓ ગોધાઓનું બલિદાન આપે છે. હા, તેમની વેદીઓ ખેતરના ચાસમાંના પથ્થરના ઢગલા જેવી થશે. યાકૂબ અરામની સીમમાં નાસી ગયો. ઇસરાયેલે સ્ત્રી મેળવવા માટે ચાકરી કરી, સ્ત્રી મેળવવા માટે તેણે ઘેટા ચાર્યા. એક પ્રબોધકની હસ્તક યહોવા ઇસરાયેલને મિસ્રમાંથી બહાર લાવ્યો ને પ્રબોધક દ્વારા તેનું રક્ષણ થયું. એફ્રાઇમે ભારે ક્રોધ ચડાવ્યો છે, તે માટે તેણે જે રક્તપાત કર્યો તેનો દોષ તેને જ સી રહેશે ને તેણે કરેલું અપમાન તેનો પ્રભુ તેના ઉપર પાછું લાવશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 13મો અધ્યાય. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 13મો અધ્યાય. એફ્રાઇમ બોલતો ત્યારે ધ્રુજારી છૂટતી, તે ઇસરાયેલમાં સન્માન પામતો, પણ બાલની બાબતમાં તેણે અપરાધ કર્યો ત્યારે તે મૂઓ. હવે તેઓ અધિકાધિક પાપ કર્યા જાય છે. તેઓએ પોતાને માટે પોતાના રૂપાના ઢાળેલા પૂતળા એટલે પોતાની અક્કલ પ્રમાણે મૂર્તિઓ બનાવી છે. એ સઘળું કારીગરના હાથનું કામ છે. તેઓ તેમના વિશે કહે છે કે બલિદાન આપનારા માણસો, તમે વાછરડાઓને ચુંબન કરો, એથી તેઓ સવારના વાદળા જેવા તથા જલ્દી ઉડી જનાર ઝાકળ જેવા વંટોળિયાથી ખડીમાંના ઘસડાઈ જતા ભૂસા જેવા તથા ધુમાડિયામાંથી નીકળતા ધુમાળા જેવા થશે. તો આ પણ મિસ્ર દેશમાં તું હતો, ત્યારથી હું તારો દેવ યહોવા છું, અને મારા વિના બીજો કોઈ દેવ તું જાણતો નથી, ને મારા વગર બીજો કોઈ ત્રાતા નથી. અરણ્યમાં એટલે મહાન સુકવણાના દેશમાં મેં તને ઓળખ્યો. તેઓને ચારો મળ્યો ત્યારે તેઓ પુષ્ટ થયા, તેઓ તૃપ્ત થયા, એટલે તેઓનું હૃદય ગર્વિષ્ટ થયું. એથી તેઓ મને ભૂલી ગયા છે, તેને લીધે હું તેઓ પ્રત્યે સિંહ જેવો છું. દીપડાની જેમ હું માર્ગની બાજુએ તેમના પર તાકી રહીશ. જેમ બચ્ચા છીનવી લેવામાં આવ્યા હોય એવી જેના બચ્ચા છીનવી લેવામાં આવ્યા હોય એવી વાછરડીની જેમ હું તેમને મળીશ ને તેમની છાતી ચીરી નાખીશ, અને ત્યાં હું સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ. જંગલી જાનવર તેઓને ફાળી ખાશે. હે ઇસરાયેલ, હું તારું આશ્રય સ્થાન છું. મારી સામા થવાથી તું પોતાનો નાશ કરે છે. હમણાં તારા સર્વનગરોમાં તારું રક્ષણ કરનાર તારો રાજા ક્યાં છે? તું કહેતો હતો કે મને રાજા તથા સરદારો આપ, તો તારા ન્યાયાધીશો ક્યાં છે? ક્રોધમાં મેં તને રાજા આપ્યો હતો, ને રોષમાં મેં તેને લઈ લીધો છે. એફ્રાઇમના અન્યાયની ગાંસડી બાંધી મૂકી છે, તેનું પાપ ભંડારમાં ભરી રાખ્યું છે. પ્રસૂતિથી કષ્ટાતી સ્ત્રીના જેવું દુઃખ તેના પર આવશે. તે મૂર્ખ દીકરો છે, કેમ કે છોકરાને અવતરવાની જગ્યાએ થોભવું ન જોઈએ એવો વખત આવ્યો છે. હું મૂલ્ય આપીને તેઓને શેઓલના હાથમાંથી છોડાવીશ, હું તેઓને મોતના પંજામાંથી છોડાવીશ. અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? અરે શેઓલ, તારો વિનાશ ક્યાં છે? પશ્ચાતાપ મારી આંખોથી ગુપ્ત રહેશે. જો કે તે પોતાના ભાઈઓમાં ફળદ્રુપ હશે, તો પણ પૂર્વનો વાયુ આવશે, એટલે યહોવાનો વાયુ અરણ્યથી આવશે, તેથી તેના જરા સુકાઈ જશે, ને તે જળાશય નિર્જળ થઈ જશે. તે સઘળા કિંમતી પાત્રોનો ભંડાર લૂંટશે. સમૃનને પોતાના દોષનું ફળ વેઠવું પડશે, કેમ કે તેણે પોતાના દેવની વિરુદ્ધ બંડ કર્યું છે. તેઓ તરવારથી માર્યા જશે. તેઓના બાળકોને પછાડીને ટુકડે ટુકડા કરવામાં આવશે, ને તેમની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખવામાં આવશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 14મો અધ્યાય. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 14. હે ઇસરાયેલ, તારા દેવ યહોવાની પાસે પાછો આવ, કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે. તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો, તેને વિનંતી કરો કે સર્વ પાપ નિવારણ કર, અને જે સારું છે તેનો અંગીકાર કર. એમ અમે ગોધાની જેમ અમારા હોઠોનું અર્પણ ચડાવીશું. આશુર અમારો ઉદ્ધાર કરશે નહીં, અમે ઘોડાઓ પર સવારી કરીશું નહીં, અને હવે પછી કદી અમે અમારા હાથોની કૃતિને અમારા દેવો કહીશું નહીં. અનાથો પર તારી રેમ નજર રહે છે, તેઓના પાછા હઠવાથી તેઓ પર જે વિપત્તિ આવી છે તેથી હું તેમને મુક્ત કરીશ. હું ઉદારપણાથી તેમના પર પ્રીતિ રાખીશ, કેમ કે મારો ક્રોધ તેમના પરથી ઉતર્યો છે. હું ઇસરાયેલના હકમાં ઝાકળરૂપ થઈશ, તે કમળની જેમ ખીલશે ને લબાનોનની જેમ પોતાના મૂળ ઊંડા નાખશે, તેની ડાળીઓ ફેલાઈ જશે, તેની શોભા જૈત વૃક્ષના જેવી ને તેની વાસ લબાનોનના જેવી થશે, તેની છાયા નીચે રહેનારા પાછા આવશે, તેઓ ધાન્યની જેમ સજીવન થશે ને દ્રાક્ષાવેલાની જેમ ખીલશે, તેઓની વાસ લબાનોનના દ્રાક્ષરસ જેવી થશે. એફ્રાઈમ કહેશે કે હવે પછી મારે મૂર્તિઓની સાથે શું લાગે વળગે છે, હું તેના પર નજર રાખીશ, એવો મેં ઉત્તર આપ્યો છે. હું લીલા દેવદાર જેવો છું, મારી પાસેથી તને ફળ મળે છે. કોણ જ્ઞાની હશે કે તે આ વાતો સમજે, કોણ અક્કલવાન હશે કે તેને એ બાબતનું જ્ઞાન થાય. કેમ કે યહોવાના માર્ગો ન્યાયી છે, નેક માણસો તે માર્ગે ચાલશે પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે.